ओंकार बिंदु संयुक्तम् नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभो मंगलं स्थूलिभद्राद्या जैन धर्मस्तु मंगलं। अज्ञानतिमिरान्धानम् तस्मै श्री गुरवे अज्ञानतिमिरान्धानम् ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्।
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर घाटकोपर मुंबई पर्युषण महापर्व संवत 2062 ऑगस्ट 2006 स्वाध्याय श्रेणी परम पदनो परम पंथ स्वाध्याय क्रमांक 2 परम पदना अवलोकनो मार्ग परम पदनी अपने परम पद शु અને પરમપદનો પંથ શું એ સંબંધી વિચારણા કર્યા પછી આ પરમપદના પંથનો એનું અવલોકન કરીએ, એ અવલોકનનો માર્ગ કેવો વિકટ છે, એ પંથને મેળવવામાં શિષ્ય દુર્લભતાઓ રહેલી છે, એને માટે જ્ઞાની પુરુષોએ જે કહ્યું છે એમાં એક આધાર હમણાં જ 350 વર્ષ પહેલાં થયેલા આનંદગંજી મહારાજે બીજા અજિતનાથ સ્વામીના સ્તવનની અંદર આ તીર્થંકર પરમાત્માનો પરમપદનો પંથ એને પામવાના જુદા જુદા રસ્તા છે પણ દરેકમાં કેટલી કેટલી મુશ્કેલી છે એ એટલી ઉત્કૃષ્ટ રીતે કહ્યું છે એની અત્યારે આપણે વિચારણા કરીએ। કૃપાળુદેવે કહ્યું કે વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોભ, આ પરમપદનો પંથ બહુ લોપ થયેલો છે, લોપ વિલોપને પામેલો છે, લોમ વિલોમને પામેલો છે, આ માર્ગ ક્યાંય મળતો નથી એ કૃપાળુદેવે કહ્યું। પણ આ 350 વર્ષ પહેલા આનંદ ઘન પણ અરણ્યની અંદર આ પોકાર કરે છે। આપણા વચનામૃતના પત્રાંક 753 અને પાના નંબર 575 ઉપર પરમ કૃપાળુદેવે આ આનંદ ઘનજીના સ્તવન વિશેની થોડું વિવરણ થોડી નોંધ મૂકી છે।
ચરમ નયણ કરી માર્ગ જોવતા રે ભૂલ્યો સયલ સંસાર જેણે નયણ કરી માર્ગ જોઈએ રે નયણ તે દિવ્ય વિચાર પંથડો નિહાળું રે બીજા જીન તણો રે।
આનંદગંજી કે છે હે તીર્થંકર પરમાત્મા, આ તારો માર્ગ આ પંથ નિહાળવામાં એ પાંચ પ્રકારની પદ્ધતિ અપનાવે છે, પણ પાંચેય પ્રકારની પદ્ધતિ અપનાવતા માર્ગનો ક્યાંય છેડો મળતો નથી। ક્યાંયથી આ પંથ મળતો નથી. એમાં પેલું એણે કહ્યું કે ચરમ નયણ કરી માર્ગ જોવો તારે. માર્ગ જોવો હોય તો કદાચ આંખની અંદર નબળાઈ હોય તો હું જરા છાજલી કરીને ચરમ નયણ, ચરમ ચક્ષુ જેને કહીએ, એનાથી એની પૂરી તાકાતથી જોઉં છું. ચરમ નયણ કરી માર્ગ જીવ તારે. હે પરમાત્મા, હે તીર્થંકર, તારો માર્ગ જોવાનો હું પ્રયત્ન કરું છું તો મને લાગે છે કે આખો સંસાર ભૂલો પડ્યો છે. કોઈને તારો માર્ગ પ્રાપ્ત થતો નથી, થયો નથી. ચરમ નયન કરી માર્ગ જોવ તારે, ભૂલ્યો સહેલ સંસાર. આખો સંસાર એ ભૂલી ગયો છે. કૃપાળુ દેવે લખ્યું છે કે હે સખી, તે માર્ગ પામવા માટે તો દિવ્ય નેત્ર જોઈએ. ચરમ નેત્રે કરીને જોતો છતો તો સમસ્ત સંસાર ભૂલ્યો છે. આ માર્ગને જે ચરમ ચક્ષુથી જુએ છે, વાંચીને સાંભળીને એટલે કાન, વાંચીને એટલે આંખ, બસ અમારી હાથમાં શાસ્ત્ર આવી ગયું, અમને માર્ગ મળી ગયો. આ ચરમ ભાવથી નહીં, અંતરથી નહીં, ચિંતનથી નહીં, અનુપ્રેક્ષાથી નહીં, નિધિ ધ્યાસનથી નહીં, ધ્યાનથી નહીં, બસ અમને બધી ખબર છે. છાપા વાંચીને જેમ માર્ગ મળે એમ આ ન મળે. અમેરિકાની અંદર સિસ્ટમ છે કે તમારે જ્યાં ફરવા જવું તો રોડ મેપ લઈ લેવાનો. રોડ મેપથી પણ તમે ન્યુયોર્કથી કેલિફોર્નિયા સુધી સફર કરી શકો, પણ આ સંસારની મુક્તિના પરિભ્રમણનો માર્ગ એવા માત્ર રોડ મેપથી ન મળે. અહીંયા આનંદગંજી કહે છે, જેણે નયણે કરી માર્ગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર, પંથેડો નિહાળું રે બીજા જીન તણો રે. આ ચરમ નયન ની અંદર તો ગચ્છ દેખાય, મત દેખાય, સંગ દેખાય, સંગાડા દેખાય, બાહ્ય કુટારો દેખાય, આડંબર દેખાય. હેતુ અને આશય વિનાના ક્રિયાકાંડોથી માર્ગ જોવા જઈએ તો પરમપદને પામવાનો પંથ ક્યાંથી મળે? આટલા ખમાસાણા દે એટલે માર્ગ હશે, આટલે તપ કરે છે એટલે માર્ગ હશે, આટલી ધજા ઊંચી ચડાવે છે એટલે માર્ગ હશે? આ ચરમ નયન છે. માત્ર બાહ્ય દ્રષ્ટિથી, માત્ર ચર્મ ચક્ષુથી, માત્ર ઇન્દ્રિયોના સહાયથી જે માર્ગને શોધવા નીકળે છે, આનંદ ગંદી કે જે ભેદ ભૂલ્યા છે આ બધા લોકો, કોઈને માર્ગ પામ્યા નથી. એ તો કે જે ભૂલ્યો સહેલ સંસાર, આખો સંસાર ભૂલો પડ્યો છે. હે પરમાત્મા, તારા પદને પામવા માટેનો માર્ગ આ બાહ્ય લક્ષણોથી મળી શકે એ નથી. કારણ કે જેણે નયણે કરી માર્ગ જોઈએ રે, જે નયનથી માર્ગ મળશે, દેખાશે, ઓળખાશે, એ તો નયન તે દિવ્ય વિચાર, એને તો અંતર ચક્ષુ જોઈએ, એને તો દિવ્ય દ્રષ્ટિ જોઈએ, એને દિવ્ય નેત્ર જોઈએ. કૃપાળુદેવ લખે છે દિવ્ય નેત્ર જોઈએ. એ દિવ્ય નેત્ર એ ચર્મ ચક્ષુ નથી, એ અંતર ચક્ષુ છે. એ અંતર ચક્ષુ કોણ આપે? અજ્ઞાન તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. હે પ્રભુ, અમારી આંખે તો અજ્ઞાનના પડળ છે. આ સામાન્ય મોતીઓ હોય તો હમણાં ડોક્ટર પાસે જઈ અને ફેંકો મશીનથી કાઢી અને કલાકમાં ઘર ભેગા કરી દે કે જાઓ ટીવી જુઓ, તમારો કેટેરેક્ટ નીકળી ગયો છે, એવા સાધનો છે. પણ બધા બાહ્ય ચક્ષુને ઉઘાડનારા છે. અંતર ચક્ષુ કોણ ઉઘાડે? એવો આ જગતની અંદર કયો આંખનો ડોક્ટર છે, કયો આંખનો સર્જન છે? ભારતની દુનિયાભરની અંદર ઘૂમી વળીએ, સદગુરુ સિવાય અંતરની આંખોને કોણ ઉઘાડે? કોણ એ નયનની અંતરદ્રષ્ટિને વિકસાવે? એ જ્ઞાનરૂપી સલાકાથી ગુરુ આપણી આંખોની અંજન કરે છે. પ્રવચન અંજન જો સદગુરુ કરે, દેખે પરમ નિધાન જિનેશ્વર. આનંદ ગંજી ગાય છે કે સદગુરુના પ્રવચનથી જો આંખનું અંજન થાય, આંખો તો માય આંજે છે આપણને તૈયાર કરતી વખતે નાના બાળકને, પણ એ તો એને ચર્મ ચક્ષુ એના સારા થાય. માં આંજણી આંજે એનાથી કઈ દિવ્ય ચક્ષુ પ્રાપ્ત ન થાય. પણ જો સદગુરુના પ્રવચનથી જો એનું અંજન સલાકા થાય તો આચાર્ય મહારાજ પોતાના તપ અને યોગ બળથી પ્રતિમા શિલ્પકારે ઘડી છે, મૂર્તિકારે મૂર્તિ બનાવી છે અને એની અંદર અંજન સલાકાનો વિધિ થાય છે, એ કોઈને ત્યાં આવવા નથી દેતા. અને એ સલાકા સોનાની સળી છે હાથમાં, અને એની અંદર એ પ્રકારની એની પોતાની જે યોગની આરાધના કરી છે એના બળને પ્રગટાવે છે. એ પ્રગટાવીને પછી પ્રભુની સામે જોયા વિના પાછળથી અંજન સલાકા કરે છે. અંજન સલાકા થયા પછી પરમાત્માની પ્રતિમા એટલી તેજ અને ઝળહળતી થાય છે. આ વર્ષોના સંયમી આચાર્ય કહે છે અમે પણ એ તેજને ઝીલી ન શકીએ, એટલે અમે તો અવડા ઉભા રહીને સલાકા કરીએ. કેટલો જબરજસ્ત મહિમા છે, પણ આ કોણ કરી શકે? આ સામર્થ્ય કોનું? જેણે યોગનું આરોહણ કર્યું છે, જેણે તપ કર્યા છે અને જેની આવી સાધના કરી છે, એ જ અંજન સલાકા કરે, એ જ પાષાણની પ્રતિમામાં પરમાત્માનો પ્રાણ પૂરે અને એ જ પ્રતિમા જગતના જીવોને દિવ્ય દર્શન કરાવે. એના દર્શન કરવાથી આપણે કહીએ દર્શનમ દેવદેવસ્ય દર્શનમ પાપનાશનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ, દર્શનમ મોક્ષ સાધનમ. પણ એ પ્રતિષ્ઠિત થયેલી પ્રતિમાના દર્શનની વાત છે, એને પથ્થર રૂપે, પથ્થર તો પડ્યો છે આબુની ખાણમાં, એના દર્શન કરવાથી કોઈ સ્વર્ગની પ્રાપ્તિ ન થાય, કઈ મોક્ષનું સાધન ન થાય, જેની આંખોની અંદર આ પ્રકારનું છે. તો એ જે ચર્મ ચક્ષુ નથી, વિચાર ચક્ષુ, ગુરુ આપણને વિચાર ચક્ષુ આપે છે. શ્રીમદ રાજચંદ્ર પરમ કૃપાળુ દેવ આપણા દિવ્ય નેત્રનો દાતા છે, આપણને સમ્યક નેત્રનો દાતા છે, સાચા નેત્રો આપે છે. આવો જબરજસ્ત સદગુરુનો ઉપકાર છે. પરમ કૃપાળુ દેવે એક લખ્યું છે કે ચાર વેદને પઠન કરેલા સમ્યક રીતે જોવા માટે ભગવાન મહાવીરે ગૌતમને સમ્યક નેત્ર આપ્યા હતા. વેદના પારંગત ગૌતમને આત્મદર્શન થતું નહોતું, અને ભગવાનના સમવસણમાં જાય છે અને ભગવાન એને દર્શન કરાવે છે, ત્યારે હજુ ભગવાનની દેશનાના આગમો કંઈ તૈયાર થયા નથી, પણ જે વેદની પારંગતતા ગૌતમની હતી એ વેદના આધારે જ, એ વેદથી જ ભગવાને ગૌતમને આત્મદર્શન કરાવ્યું. સમ્યક દ્રષ્ટિ હોય તો અધ્યાત્મ શાસ્ત્રમાંથી આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થયા વિના રહે નહીં, અને સમ્યક દ્રષ્ટિ ન હોય તો ગમે તે પ્રકારના શાસ્ત્ર વાંચન કરો ને એ તો ચર્મચક્ષુનું દર્શન છે. ભૂલ્યો સહેલ સંસાર, આ પેલી પદ્ધતિ નિષ્ફળ ગઈ. આનંદઘન કે છે કે એ તો દિવ્ય નયન જોઈએ, એ મારે નયન ક્યાં લેવા? બહુ સરસ કે છે કે હે સખી, અજિતનાથ ભગવાને અજિત થવાને અર્થે લીધેલો માર્ગ આ ચર્મચક્ષુથી દેખાય નહીં, કેમ કે તે માર્ગ દિવ્ય છે અને અંતરાત્મ દ્રષ્ટિથી જ અવલોકન કરી શકાય એવો છે. આ માર્ગને પામવો હશે તો અંતર ચક્ષુ જોઈએ, અને આપણી ભટકણ બધી બહારના ચક્ષુના આધારે જ છે. હે જીવ, તું ભ્રમામાં, બહાર શોધવાથી નહીં મળે, અંતરનું સુખ અંતરની શ્રેણીમાં છે, અને એ શ્રેણી થવા માટે તું બહારનું આશ્ચર્ય ભૂલ. હે જીવ, તું ભ્રમામાં, તને હિત કહું છું. પત્રાંક 108 ની અંદર પરમ કૃપાળુ દેવ કરુણાદ્ર દ્રષ્ટિથી મુમુક્ષુઓને કહે છે કે તારા અંતરમાં જો. ધર્મ એ અંતર સંશોધનનો વિષય છે, માર્ગ એ અંતર સંશોધનનો વિષય છે. નયન તે દિવ્ય વિચાર, જ્ઞાની પુરુષના વચનના આધાર લઈને તું તારા વિચારને દિવ્યતા ઉપર લઈ જા, એટલી ઊંચાઈ સુધી લઈ જા, એના રહસ્યને, એના મર્મને, એના આશયને સમજવાનો પ્રયત્ન કરીએ અને સમજાય. કોઈ પણ વ્યક્તિના શબ્દના રહસ્યને સમજવો હોય તો એ વ્યક્તિ પ્રત્યેનો આપણો પ્રેમ જોઈએ, આદર જોઈએ, ભક્તિ જોઈએ તો સમજાય. માં ગમે તેવી ભાષામાં કાંઈ ભણી નથી અને બે શબ્દ દીકરાને આશીર્વાદના કહે છે, એ શબ્દ સામાન્ય રીતે લખીને કોઈ એમ કહે ત્રાહિત માણસને કે મારી માએ આ કીધું, તો ઓલો કે આમાં તો કાંઈ ખબર નથી પડતી, તારે માએ તને શું આશીર્વાદ આપ્યા. પણ જેને માતૃ પ્રેમની ભક્તિ છે એને માના એક શબ્દની અંદર અનંત સંસારનું સુખ દેખાય છે કે આ મારી માએ મને આશીર્વાદ આપ્યા છે. કારણ કે માની ભાષા કોણ સમજે, એનો પુત્ર હોય એ પુત્રવત ભાવ જોઈએ તો જ માની ભાષા સમજાય. અને માં કદાચ એમ કે જાજા તું તો હવે ગાંડો છું હાવ, અને એ શબ્દ ત્રાહિત માણસ આપણને કહે તો આપણે એને રેવા ન દઈએ, ડિફેમેશન નો કેસ માંડીએ કે હુ આર યુ ટુ ટેલ મી ધ બેડ. પણ માએ કીધું છે ગાંડો છે, ઓહો વાત્સલ્યના અમે ભરાણા છે, જરૂર માના હૃદયની અંદર કોઈ વાત છે અને જે મને પકડાતી નથી, એટલે મા કે છે તું ગાંડો છો. અને દીકરાને એ માએ ગાંડો કીધો એની અંદર એને કોઈ અવમાનના નથી લાગતી, પણ એને અંતરશોધ થાય છે, કંઈક કંઈક ફરી વિચાર કરવો પડશે. આ એક સેતુ છે. જ્ઞાની પુરુષ પ્રત્યેની ભક્તિ હોય તો જ્ઞાનીના વચનમાંથી દિવ્યતા નીકળે, અને જો માત્ર સામાન્ય બધા જ્ઞાની બહુ બધા સામાન્ય સત્પુરુષને દર્શન કરવા જવાની શું જરૂર છે, દેરાસરમાં ગયા તો શું, ન ગયા તો શું, આ બધું ગાંડ પણ આપણું ડાપણ છે ને. એ જેટલું વહેલું શાંત થાય તેટલા પ્રમાણમાં આ પરમપદનો પંથ આપણને ઉપલબ્ધ થાય. એટલે અહીંયા કે છે કે આ માર્ગ જોઉં છું તો કેમ મળતો નથી. આ માર્ગ કઈ એક ગામથી બીજે ગામ જવાના માર્ગની પેટે બાહ્ય માર્ગ નથી. આ પરમ કૃપાળુ દેવે આ બધું વચનામૃતમાં અર્થ સમજાવ્યા છે કે એક ગામથી બીજે ગામ જવાનો માર્ગ નથી કે ટુરિસ્ટને કે ટ્રાવેલ એજન્ટને પૂછી લઈએ, આ એ નથી. આ ટ્રાવેલ એજન્ટ ન બતાવી શકે, સદગુરુ વિના કોઈની તાકાત નથી કે આ માર્ગ બતાવી શકે, અથવા ચર્મચક્ષુએ જોતા તે જણાય એવો નથી. તો તારી રીતે ચર્મચક્ષુથી જોઈશ તો ચર્મચક્ષુમાં તો તને ઉપલક દ્રષ્ટિ મળશે જોવાની, એનાથી માર્ગ નહીં મળે. ચર્મચક્ષુથી કંઈ તે અતિન્દ્રિય માર્ગ ન દેખાય, આ માર્ગ અતિન્દ્રિય છે, ઇન્દ્રિયોથી પર છે, તો ચર્મચક્ષુ તને ઉપયોગી થશે નહીં. આ એક પ્રયોગ આનંદઘન કરીને આનંદઘન કહે છે કે જુઓ મારે તો ભગવાનનો માર્ગ લેવો જ છે, એટલે બીજી ગાથા કહે છે.
પુષ પરમ પરયનુભવ જોવતા રે, અંધો અંધ પલાય, વસ્તુ વિચારે રે જો આગમે કરી રે, ચરણ ધરણ નહીં ઠાય, પંથળો નિહાણું રે બીજા જીન તણો રે.
પ્રભુ તારા માર્ગ માટે મને એમ થયું કે ચરમ ચક્ષુથી નહીં દેખાય, કાંઈ વાંધો નહીં. તારે માર્ગે ચાલનારા જે પરંપરા પુરુષોની છે એમાં કોકને પકડી લો, ગુરુઓની પરંપરાને પકડી લો, એમાંથી તો કંઈક મળશે ને. એને પૂછીશ કે તારા ગુરુએ શું કીધું હતું, એના ગુરુએ શું કીધું હતું, એના ગુરુએ શું કીધું હતું, એમ પુરુષ પરંપર અનુભવ જોવો તારે, એ અનુભવ કર્યો. આનંદન કચ્છે અંધો અંધ પલાય, અહીંયા તો આંધળો આંધળાને દોરે એવો ઘાટ થયો છે. પ્રભુ તારા માર્ગથી વિચલિત થઈ ગયા છે અને સૌએ પોતાના સંપ્રદાયના મતના ગચ્છના માર્ગ શરૂ કરી દીધા છે, એમાં તારા માર્ગની બાદબાકી કરતા બીજું બધું છે. શું છે ધર્મમાં, તો ત્યાં ધર્મ સિવાય બધું છે. આ એવા સ્થાન થઈ ગયા છે, 350 વર્ષ પહેલાની આ સ્થિતિ છે. અને કૃપાળુ દેવ કહે છે લોપ છે વર્તમાન કાળમાં મોક્ષ માર્ગનો. સંઘો ચાલે છે, સંપ્રદાય ચાલે છે, સંઘાળા ચાલે છે, ગત ચાલે છે, મત ચાલે છે, આ બધું જ છે, પરંપરા ચાલે છે, પણ ઓઘ દ્રષ્ટિની પરંપરા છે, ગતાનું ગતિકની પરંપરા છે. મારા બાપાએ કર્યું એટલે મારે કરવું, આણે આમ કર્યું એટલે આણે આમ કરવું, આ ઊંધો પડ્યો તો આપણે ઊંધા પડવું, બસ એ સિવાય કાંઈ બીજી વાત નથી, ક્યાંય દિવ્ય દ્રષ્ટિ નથી. અંધો અંધ પલાય. આનંદ ગંધી મહારાજ કે સારું થયું, આપણે જો કહેવા જઈએ તો આપણને તો અત્યારે હુ આર યુ ટોટલ કહો આનંદગનને જઈને. એ તો કે છે આંધળો આંધળાને દોરે, એવો ઘાટ થઈ ગયો છે પ્રભુ તારા માર્ગ ની અંદર. કૃપાળુ દેવે લખ્યું, લોકો લાખો ગાવ દૂર ગયા છે અને ઉપદેશકના પંથ લક્ષમાં પણ આ તારો પંથ નથી. આ પંથ તારો ઉપદેશકને પણ લક્ષ્ય નથી કે પરમાર્થ માર્ગનું રહસ્ય શું છે, આશય શું છે, લોકોને કઈ દ્રષ્ટિ પ્રાપ્ત કરાવી, મારે કોઈ પણ ક્રિયા દ્વારા કોઈ પણ વ્યવહાર દ્વારા શું મેળવવાનું છે, મારું સ્વરૂપ શું છે. તો અંધની પરંપરાની અંદર, ઓઘ દ્રષ્ટિની પરંપરાની અંદર, ગચ્છમતની પરંપરાની અંદર, સંપ્રદાયવાદની પરંપરામાં સત દટાઈ ગયું, સત રીબાઈ ગયું અને સતનો જ ભોગ લેવાઈ ગયો. એવા બાહ્ય કુટારા ચાલ્યા, એવી પ્રકારનું બાહ્ય વિધિ વિધાન ચાલ્યા કે માર્ગનું જે સત સ્વરૂપ છે, વડગણ વૃત્તિ, બસ નાની નાની વાતની અંદર કોઈએ તુંબડા પૈકડા, કોઈએ દોરો પૈકડો, કોઈ રજણા પૈકડા અને કોઈ નાની દાંડી ને કોઈ મોટી દાંડી ને, આમાંથી નવરા નથી પડતા આપણે કે માર્ગ શેમાં છે. આ પરંપરામાં માર્ગ છે, આનું અભિમાન કરવામાં માર્ગ છે. કૃપાળુ દેવ કહે છે નાની નાની તુચ્છ દોરી ને તુંબડા જેવી તુચ્છ વસ્તુની અંદર આખો માર્ગ વિતરાગનો એક અંધ પરંપરાની અંદર ખેંચાઈ ગયો, જેમાં તત્વનો લોપ થયો, સત્યનો લોપ થયો. આવી પરંપરાની અંદર આપણે પડ્યા, એકાંતિક માર્ગ થઈ ગયો, એકાંતિક આગ્રહ, આમ હોય તો જ હોય, આમ ન હોય તો ન હોય. તમે સફેદ વસ્ત્ર પહેરો તો જ માર્ગના ઉપાસક, પણ કદાચ કેસરી પહેર્યું તો કે નહીં. તમે મોપત્તી બાંધો તો જ મોક્ષ માર્ગના આરાધક, કદાચ ન બાંધી તો નહીં. ક્યાં રોકાઈ ગયા? સાધનમાં રોકાયા કે સાધ્યની જાગૃતિ છે? એટલે પૂછે કે તમે એક શ્રીમદના માર્ગના, તો કે હા, એને એનો વેશ એને બદલો તો આમ આમ કરે, આમ એને દીક્ષા નહોતી લીધી તો એમાં શું હોય. જુઓ આ ઘોર સાંપ્રદાયિકતા, આ ઉન્માર્ગ છે, માર્ગનું સ્વરૂપ જાણવામાં નથી. કૃપાળુ દેવે એને કહ્યું, વ્રત લિંગ ચિહ્ન અને ભેદો જે વ્રત ના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ મૂળ માર્ગ, સાંભળો જીન નો રે, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે આવી ભેદ મૂળ માર્ગ, સાંભળો જીન નો રે. દેશ કાળ અને દ્રવ્યના ભેદથી ચિહ્ન લિંગ વ્રત જપ ક્રિયા કાંડ એની અંદર બદલ આવ્યા કરે, પણ જે તત્વ છે આત્મ તત્વ એનો લોપ ન થવો જોઈએ. આજે આપણને બાહ્ય જે કઈ લિંગ ચિહ્ન છે એનો એટલો બધો આગ્રહ છે કે એ લિંગ ચિહ્ન વિના આપણે મોક્ષ માર્ગ જોઈ શકતા નથી. એટલે આ આંધળી પરંપરા છે, અંધો અંધ પલાય, ઉન્માર્ગ અને ઉન પથની અંદર જઈ રહેલા લોકો પાછો એવો એકાંતિક આગ્રહ સેવે છે કે અમારે ત્યાં જ મોક્ષ માર્ગ છે અને અમારા થકી જ મોક્ષ માર્ગ થાય અને બીજાનો તો થાય જ નહીં. આ ક્યાંથી ઠેકો લીધો? 15 ભેદે સિદ્ધની અવસ્થા કિનાર, અનેકાંત વિતરાગનું દર્શન, સ્વલિંગે સિદ્ધ, પરલિંગે સ્ત્રી, સ્ત્રીલિંગે સિદ્ધ, અનેક રીતે 15 પ્રકારના ભેદે પણ. અને કૃપાળુદેવ આ બધી શાસ્ત્રીય પરિભાષામાં નથી જતા. કૃપાળુદેવે કહ્યું જુઠ્ઠાભાઈને કે જુઓ ઝડપથી તમારી યાત્રા જીવનની પૂરી થઈ રહી છે. એણે જોયું કે વર્ષ 1.5 વર્ષની અંદર આ જુઠ્ઠાભાઈ મહાપ્રયાણ કરી રહ્યા છે. એણે કહે છે કે તમને માર્ગ બતાવું છું, જ્યાં ત્યાંથી રાગ દ્વેષનો ક્ષય કરવો, એ જ મોક્ષનો માર્ગ છે. રાગ દ્વેષનો ક્ષય થયે ગમે ત્યાં બેઠા, ગમે તે સ્થિતિમાં ને ગમે તે જગ્યાએ કેવળ જ્ઞાન પ્રગટે. સાહેબ હું કયા સંગાળામાં દીક્ષા લઉં તો કેવળ જ્ઞાન પ્રગટે? સમજવું પડે. હવે તો વિચારશીલ લોકો છે, આપણે પોતાને બુદ્ધિનિષ્ઠ માનીએ છીએ, પણ ઘણી વાર તો એવી કરુણાજનક સ્થિતિ હોય છે કે કહેવાતા બુદ્ધિવાદીઓની બુદ્ધિ એના ધંધામાં ચાલતી હશે, વ્યવસાયમાં ચાલતી હશે, એના કળા કૌશલ્યની અંદર એ બહુ એક્સપર્ટ હશે, પણ આ બાબતમાં તો હાઉ ઢ જેવો જાય, સમજે જ નહીં કોઈ વાત. પરમાર્થ માર્ગની અંદર તત્વ, એનો આશય, એનો મર્મ, તું એક વાત તો વાંચ, કૃપાણુદેવનો એક પત્ર તો વાંચ, અને એની અંદરનું સત્યની તારવણી તો કર. તું બહુ ભેણો છું ને, બહુ નોલેજ છે, ભાષાનું નોલેજ ઘણું, 8 ભાષા જાણું ને, દુનિયાભરમાં પ્રવાસ કરું ને, મને કોઈ લેંગ્વેજ ઇઝ નો બાર ટુ મી, ઓલ રાઈટ, આ તારી માતૃભાષામાં છે, વાંચતો ખરો અને પકડ એના ભાવને. એમાં સત રહેલું છે, શબ્દે શબ્દની અંદર સત નીતરી રહ્યું છે, પણ પકડાતું નથી, દ્રષ્ટિ નથી. આનંદ ગંડે પોકાર કર્યો છે કે આવી પુરુષની પરંપરામાં માર્ગ નથી, કાંઈ વાંધો નહીં, તારા શાસ્ત્રો તો છે, આગમ એમાંથી માર્ગ લઈ લેશું, અને અમે પુરાતત્વ ખાતાવાળા સાથે જઈશું અને મૂળ પ્રત હસ્તલિખિત બધી લાવીશું. તો આનંદ ગંજી અહીંયા સરસ વાત મૂકે છે, એ કે છે અહીંયા,
વસ્તુ વિચારે રે જો આગમે કરી રે, ચરણ ધરણ નહીં થાય, પંથળો નિહાળું રે બીજા જીન તણો રે.
હે ભગવાન, હું તારા આગમ ઉપર જયારે દ્રષ્ટિ કરું છું ત્યારે તો મારી મતિ જ કામ નથી કરતી. એની અંદર જે આચારના બાંધા છે, એની અંદર જે કર્તવ્યના બાંધા છે, એની અંદર માર્ગની જે સૂક્ષ્મતાઓ કીધી છે, એની અંદર સંયમના પાઠોનું જે વર્ણન આવે છે, ચરણ સિત્તરી કરણ સિત્તરી, એમાં તો કે છે મને પગ મૂકવાની જગ્યા નથી, તારા માર્ગે તો હું ક્યાંય પગ મૂકી શકું એવું નથી, એવો આગમનો માર્ગ કઠિન છે. અને આ યુક્તિ પ્રયુક્તિ મારે કેને સમજવા જાવી? એટલે આનંદગનને એ સમાધાન નથી મળતું આ સ્તવનમાં. એટલે એને અભિનંદન સ્વામીના સ્તવનની અંદર પણ કહ્યું,
હે તુ વિવાદે હો ચિત્ત ધરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ, આગમ વાદે હો ગુરુ ગમ કો નહીં, એ સબળો વિશ્વાદ, અભિનંદન જીન દર્શન તરસીએ.
પ્રભુ તારા દર્શન ને મને તરસ લાગી છે, રણમાં જેમ રોજડા ને તરસ લાગે ને, જેમ આટોટથી ફરતી હોય ચારે બાજુ મૃગજળની આશામાં ને આશામાં, એમ હું તડપું છું, તરફડું છું. પણ કે છે આગમ માટે નૈવાદમાં આખો આગમ માર્ગ ફસાઈ ગયો છે. આ નહીં કે આ નહીં, નિશ્ચય નહીં કે લવાર નહીં, 7 નહીં, 17 નહીં, 70 નહીં, અનેક નહીં. આ નય કૃપાળુદેવે લખ્યું કે નય આત્માને સમજવા માટે કહ્યું છે, તો લોકો નયવાદમાં જ ગૂંચવાઈ ગયા છે. એણે એક જગ્યાએ તો લખ્યું કે ભવચક્ર તૂટી જાય કદાચ, પણ આ નય ચક્રમાંથી કોઈને જીવને બહાર કાઢવો એ બહુ કઠિન છે. આ પંડિતોએ નય ચક્ર એવા ઊભા કર્યા છે કે સંસારમાંથી કદાચ આપણું કોઈ પુણ્ય કે શુભ બળ કામ કરે ને તો આપણે છૂટી જશું, પણ નય ચક્રમાંથી છૂટવું આખું છે. આવો નૈવાદ છે, એ કે છે કે નૈવાદ છે એ આગમ વાદે હો ગુરુગમ કોઈ નહીં, એ સબળો વિશ્વાસ. જો સાચો ગુરુ ન મળે એ પુરુષ પરંપરામાં તો ન મળ્યો, અને જો સાચો ગુરુ નહીં મળે તો નૈવાદમાંથી આગમમાંથી માર્ગ નહીં મળે, કેમ કે આગમનો માર્ગ અત્યારે નૈવાદની અંદર મતવાદ નહીં એટલે
વસ્તુનું એકાંગી સ્વરૂપ જ કેવું, બસ આત્મા શુદ્ધ છે શુદ્ધ છે શુદ્ધ છે અને બંધ નથી બંધ બંધ નથી. તો આ દશા શેની છે એ તો કે જરાક આગળ તો ચાલતું કે દ્રવ્યાર્થિક નહીં પર્યાયાર્થિક નહીં, નહીં નો સમન્વય, નહીં ની સંધિ, નહીં માં અપેક્ષા, નહીં માં સાપેક્ષવાદ, નહીં માં સ્યાદવાદ. પ્રત્યેક વસ્તુ એની ભૂમિકા એ સમજવી પડે, એની અપેક્ષા એ સમજવી પડે, યથા પદવી યથા શ્રેણી વસ્તુ સમજાય. કોઈ નાના બાળકને એક જ અને મોટાને એક જ આ કોઈ ન બને. અરે ગ્રહસ્થના નિયમો જુદા, શ્રાવકના જુદા, મુનિના જુદા. જે ધર્મ શ્રાવકોને કરવાનો છે એ ધર્મ મુનિઓએ ન કરવાનો હોય. કે યોગ ન હોય આગમ આ અધ્યાત્મ શાસ્ત્રોના તો અધ્યાત્મ શાસ્ત્રો પણ આત્મઘાતી થાય છે. અધ્યાત્મ શાસ્ત્રો પણ જીવને 422 પત્રમાં છે આત્મઘાતી થાય. આ ઝેર છે એ સબળો વિશ્વાદ આનંદ ગન કે ચકા તો ઝેર છે. જો સાચી સમજ ન આવે, જો સાચી દ્રષ્ટિ ન આવે તો તારો માર્ગ પામી શકાતો નથી. ચાલો કઈ વાંધો નહીં, ચોથા માર્ગમાં આપ આનંદઘન પ્રવેશ કરે છે.
તર્ક વિચારે રે વાદ પરમ પરારે પાર ને પહોંચે કોઈ અભિમત વસ્તુ વસ્તુ ગતે કહે રે તેવી રે લાજ જોઈ પંથળો નિહાળું રે બીજા જીનતણો રે.
પરમ પદની શોધમાં નીકળેલા આનંદગન કે છે કે ચાલો તર્ક વિચારમાં જઈએ, હવે વાદ વિવાદમાં જઈએ, કંઈક નિવેડો તો આવે. તો કે વાદ વિવાદ થી પણ પાર ન પહોંચે કોઈ, કોઈ પાર પહોંચી શકતું નથી. કારણ કે વાદ વિવાદ કરવામાં એવા પ્રમાણિક લોકો જોઈએ. અભિમત વસ્તુ વસ્તુ ગતે કહે રે તે જગ વિરલા જોઈ. જે વસ્તુ સત્ય છે એ કોઈ પોતાના મત પંથની પણ કોઈ પરવા કર્યા વિના, પોતાના અભિમાનની પરવા કર્યા વિના, પોતાનો સાંપ્રદાયિક આગ્રહ રાખ્યા વિના સત્યને સત્ય કહેનારા આ જગતની અંદર તો કોઈ માય જ જૈણા છે, વિરલા છે. વાતને અભિમત વસ્તુ વસ્તુ ગતે કહે રે, વસ્તુનું જે સ્વરૂપ છે તે એ પોતાની રીતે કહે, એવો તો કોઈ વિરલ પુરુષ આ ધરતી ઉપર પેદા થયો છે. બાકી સૌ પોતાના પંથની અંદર અટવાયા છે. કૃપાળુ દેવની અંદર આ વિશેષતા જોવા મળે છે. આ પુરુષને ઓળખીએ, જેટલા ઓળખશું એમ થશે કે કોઈ આપણી તો કઈ બધી કામ કરતી નથી, પણ કયું ભાગ્ય આપણને ખેંચી લાવ્યું છે આના શરણની અંદર, આનો સાથ આનો આશ્રય મળ્યો છે, આવો માર્ગનો દાતા મળ્યો છે. એને લખ્યું છે મુનિઓને કે તમે જૈનના પુસ્તકો વાંચવાનું હમણાં છોડી દેજો અને બીજા પુસ્તકો વાંચજો. મનસુખલાલ સૂર્યરામ ત્રિવેદી ને ત્રિપાઠીને લખે છે કે જૈનના આગ્રહથી જ મોક્ષ છે એમ માનવાનું આ આત્મા કેટલાક સમય ત્યાં ભૂલી ગયો છે. અને છતાંય લખે છે કે જૈન જેવું બીજું એકેય દર્શન નથી. એક જ્ઞાનમાં જેમ બે તલવાર ન રહી શકે એમ જગતની અંદર આની તુલ્યમાં બીજું રાખી શકાય એવું દર્શન નથી. પણ તમને તમારામાં સાંપ્રદાયિકતા ન આવે એટલે તમારે અમારી સાથે વિવાદ કરવો હોય તો અમે એ માન્યતાને બાજુ ઉપર રાખીએ છીએ. જૈન શાસ્ત્રો વાંચવાનું કહીએ ત્યારે તમને જૈની થવાનું કહેતા નથી, અને વેદાંતના ગ્રંથો મોકલીએ ત્યારે તમને વેદાંતિ થવા માટે કહેતા નથી. પ્રભુશ્રીને 6 પત્ર મળ્યો તો પ્રભુશ્રીએ વાંચ્યા પછી કેટલાય વખતે લખ્યું કે હારે ગજબ કરી ગયા ગુરુ તો અમારા, ન અમને તપ્પામાં જવા દીધા, ન અમને ઢુંઢિયામાં રહેવા દીધા, ન વેદાંતમાં પેશવા દીધા, અને આત્મામાં ઉભા રાખી દીધા અને એ તો વયા ગયા. કયા મતનો એ પત્ર છે, કયા ગચનો છે, કયા સંપ્રદાયનો છે? અને આત્મસિદ્ધિની ગાથાની કંઈક ગંભીરતા પકડાય છે? આખો આત્મસિદ્ધિમાં માર્ગ કીધા પછી એને ગાથા લખી. આ તો હું કહું છું કે વિરલા પુરુષ આ જગતની અંદર શોધવા, આની પેરેલલ કોઈ મેચ શ્રીમદ રાજચંદ્રનો નો પેરેલલ નો મેચ. ઇનડોમિટેબલ પર્સનાલિટી ઇન ધ વર્લ્ડ ઓફ સ્પિરિચ્યુઆલિટી. એને લખ્યું,
છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ, કહો માર્ગ આ સાધશે જન્મ તેહના અલ્પ.
આગળ કીધું તું કે સ્વચ્છંદ મત આગ્રહ છોડી, અને આ 17મી ગાથામાં, અને આ ગાથામાં તમે કહો છો છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, મત અને દર્શન નો આગ્રહ પણ છોડી દેજે જો તારે મોક્ષ માર્ગ પામવો હોય. દર્શનના મતનો આગ્રહ પણ માર્ગમાં બાધારૂપ છે. આ અભિમત વસ્તુ વસ્તુ ગતે કહે રે તે જગ વિરલા જોઈ. આનંદ કીધું કે આવો તો કોઈ વિરલો પુરુષ જોઈ, એવો વિરલો પુરુષ આ કાળની અંદર આપણી નજર સામે અહીંથી આવીને ચાલ્યો ગયો. આ માર્ગને આપીને પરમ પદનો પંથ. આ આનંદ ગંગી કે છે કે હવે આગળ કહે છે કે આવી વાદ વિવાદમાં આ કઈ મળ્યું નહીં, કારણ કે આ વાદ વિવાદ કરનારામાં આવો તો કોક જોઈને કે જે વસ્તુ જેમ હોય તેમ કહે. જૂઠ જ બોલવું છે તો આપણે કહીએ ને કારણે કોઈ ન પહોંચે, કેમ કે વાતે વાતે જૂઠો, રગે રગે ખોટો. એ તર્ક કરે ચર્ચા કરે પણ વાત પાછી પલટાવી નાખે, પાછો ફરી જાય. મેં આમ નતું કીધું, કીધું તું એમ નહીં. પછી પોતાનો મત, પોતાનો ગચ્છ, પોતાનો સંપ્રદાય એવી એક પણ મર્યાદા નહીં. અભિમત વસ્તુ વસ્તુ ગતે કહે રે તે જગ વિરલા જોઈ. આવો જગતમાંથી વિરલ પુરુષ એ કોઈ નથી. આનંદ ગણતી છે. અમે કોની સાથે વાદ વિવાદ કરીએ? સાચું બોલે તો કરાય, ખોટાને કોણ પહોંચે? જે સાચું હોય કે મારી નિષ્ઠા સાચી છે ને, આ તત્વજ્ઞાનમાં મારી શ્રદ્ધા છે, હું તમને સમજાવી શકે, એની પાસેથી કંઈક મળશે. પણ ખોટાને કોણ પહોંચે? વાતે વાતે બદલાય એને કોણ પહોંચે? વાતે વાતે કાકડીના રંગની જેમ રંગ બદલા કરે એની પાસેથી શું મળે? તો આવા લોકો સાથે આનંદન કે છે કે વાદ પરંપરામાં પણ કોઈ પાર પામી શકશે નહીં, કારણ કે કેનાર પુરુષ નથી. પણ એક ઇતિહાસની અંદરનું ઉદાહરણ છે કે શંકરાચાર્યજી પોતાના મતનું એ વાદ વિવાદથી જ્યારે નીકળ્યા ત્યારે એ સમયે કોઈએ કહ્યું કે કુમારેલ ભટ્ટના શિષ્ય મંડન મિશ્ર છે, અને મંડન મિશ્રને પહોંચી શકે એવી કોઈ શક્તિશાળી વિદ્વાન વ્યક્તિ આ જગતની અંદર વિદ્યમાન નથી. શંકરાચાર્ય જાય છે એના ઘરે મંડન મિશ્રને, ત્યાં વાદ વિવાદનું આયોજન થાય છે. મંડન મિશ્ર આ કોટઈના છે કે વસ્તુ જે છે એનો સ્વીકાર કરવો. એને મંડન મિશ્રની પત્ની છે એ ન્યાયાધીશ તરીકે બેસે છે, અને એક બાજુ શંકરાચાર્ય એની બીજી બાજુ મંડન મિશ્રનો વાદ વિવાદ ચાલે છે. અને વાદ વિવાદની અંદર શંકરાચાર્યજીએ આ આત્મતત્વની જે વાત મૂકી અને મંડન મિત્રને પોતાની વિચારણામાં દોષ જણાઈ ગયો, અને એની પત્નીએ ન્યાય આપ્યો કે જીત શંકરાચાર્યની છે. એક ઉદાહરણ વેદાંત જગતની અંદર આવું અદ્ભુત છે કે મંડન મિશ્ર જેવો પણ વિદ્વતા પાસે, સાચી વાત પાસે નતમસ્તક થાય છે, પોતાનો મત અને આગ્રહ મૂકી દીધો. મત, માન અને કદાગ્રહ આ કોઈ દી છૂટતા નથી, અનુભવ છે. માણસને બધી રીતે પલટી શકાય પણ એના મતમાં નહીં પલટી શકાય, નહીં તો સતમાં લાવી શકાય એને. જો એ ખુલ્લો હોય તો હિઝ નેવર ઓપન, હિઝ ઓલવેઝ ક્લોઝ. પ્રી કન્ડિશન માઇન્ડ, પ્રેજ્યુડાઇશિયલ નોશનલ થિંકિંગ, સો મેની થિંગ્સ, એટલા આવરણો છે, એટલા આવરણો છે, એટલા પડડો છે, અમે ક્યાં ઓપરેશન કરીએ? શું ખબર પડે? આપણને ખબર જ નથી, દ્રષ્ટિ ખુલતી જ નથી. એવું એક ઉદાહરણ બન્યું છે. ચિત્તોડનો રાજ પુરોહિતે પ્રતિજ્ઞા લીધી છે કે જગતની અંદર એવું કોઈ તત્વ નથી કે જે હું ન જાણું, અને હું ન જાણતો અને કોઈ મને જો એ તત્વની સમજ આપે તો હું એનું શિષ્યત્વ ગ્રહણ કરું. રાજ પુરોહિત આયલા જાય છે અને ઉપાશ્રય આવે છે. ઉપાશ્રયમાં સાધ્વીજી મહારાજ કોઈ આગમની ગાથાના પાઠ કરે છે. એ આ સાંભળે છે રસ્તે પસાર થતા થતા, અને વિચાર કરે છે કે આ ગાથા બોલે છે, આ જૈન ઉપાશ્રય છે, જૈન સાધ્વી આ બોલે છે, પણ આની એકેય વાત હું સમજતો નથી, પકડી શકતો નથી. પોતે પ્રમાણિક છે, જો આ પ્રમાણિકતા આ સરળતા, એ ઉપાશ્રયમાં પ્રવેશ લે છે અને કહે છે કે મને આ સમજાતું નથી, મને આનો અર્થ સમજાવો. સાધ્વીજીને ખ્યાલ આવી ગયો કે આ તો રાજપુરો જ છે ચિત્તોડના. આવી મહાપ્રતિભા સંપન્ન જો આપણા જૈન દર્શનને સમજે તો શાસનનો કેવો ઉદ્ધાર થાય. એટલે એ સમજી ગયા, એને પોતાની વિદ્વતાને સમાવી દીધી, કેમ કે સાધ્વી હતા. એને એ સ્ત્રી પર્યાયનું પૂરેપૂરી સજાગતા હતી. એને કહ્યું કે આ સમજવું હોય તો અમારા ગુરુ મહારાજ પાસે જાઓ, એ તમને બતાવી શકે. ગુરુ મહારાજ પાસે જાય છે, કેમ કે આને સત્ય પકડવું હતું. એ ગુરુ મહારાજ પાસે જઈને એ બતાવે છે બધું. ગુરુ મહારાજ કહે છે કે હવે આ વધારે રહસ્ય સમજવા હોય તો તમારે અમારું મુનિપણું ધારણ કરવું પડે. રાજ પુરોહિતને કહે છે મુનિપણું ધારણ કર્યા વિના આ રહસ્ય નહીં સમજાય આગમના. આગમની અંદર આજ્ઞા છે. અને એ હરિભદ્ર સુરી તરીકે આચાર્ય પ્રવર થાય છે, જેણે 4400 ગ્રંથની રચના, 1440 ગ્રંથની રચના કરી છે. આખા આગમોને એક નવી દ્રષ્ટિની અંદર પરિવર્તિત, કૃપાળુદેવ કહે છે એવી ચમત્કૃતિ હરિભદ્રની હતી. અને ભારતના યોગ દર્શનની અંદર જૈન યોગને એને શિખર ઉપર મૂકી દીધો. યોગ દ્રષ્ટિ સમુચય, સડ દર્શન સમુચય, આવા અદભુત ગ્રંથો આપી અને હરિભદ્ર સૂર્યએ આ જૈન શાસનના સૂર્યને ઝળહળતો કરી દીધો. પણ એ પોતે રાજપુરોહિત, પણ એની સરળતા, વસ્તુ સાચી છે તો મને માન્ય છે, આપણે આપણો સંપ્રદાય છોડવા તૈયાર નથી. બાપ દાદાએ આમ કીધું છે, વેલા વેલા અહીંયા જાય છે, ઓલો અહીંયા જાય છે, અમારો બોસ ઓફિસનો અહીંયા જાય છે, આવા ઘેલા જોયા છે. કે બોસ જે ધર્મમાં જાય ધર્મમાં જાય, તારે ને બોસને ધર્મને કાંઈ લેવા દેવા નથી, તું ક્યાં પહેલો છે. બધે વ્યવહાર, બધે સ્વાર્થ, બધે પોતાનો નર્યો દંભ આડંબર સિવાય કઈ નથી. મને જે યોગ્ય લાગે અને હું સતની શોધ કરીશ, મારા મતવાદના વાડામાં નહીં રોકાઓ. કાળ વિકટ છે, વિકટ કાળની અંદર સત્યનું સાચું સ્વરૂપ શોધવા માટે આ બધા જ બંધનો તોડવા પડશે. એ તોડવાની જેનામાં સામર્થ્ય છે એ જ સત્યને ઉપલબ્ધ થાય છે. આવું સામર્થ્ય શ્રીમદ રાજચંદ્રજીએ બતાવ્યું આ કાળની અંદર. એમણે કહ્યું પછી કઈ વાંધો નહીં, આનંદ ગંજીએ સમાધાન લઈ લીધું. આજે કઈક પાંચેક મિનિટ વાંધો નહીં આવે. આનંદ ગંજીએ સમાધાન લઈ લીધું કે કઈ વાંધો નહીં, હવે એમ કરશું તો જો અમને આ ચરમ નયનથી માર્ગ દેખાતો નથી, પુરુષ પરંપરા કોઈ મળતી નથી કે જેમાંથી અમને સત્ય માર્ગનું દર્શન થાય, અમને આગમની અંદર પગ મૂકી શકીએ એવી સ્થિતિ નથી, કેમ કે નૈવાદમાં ગુચાયેલામાં ગુરુગમ અમારી પાસે નથી, કઈ વાંધો નહીં, તર્ક અને વાદ વિવાદની પરંપરામાં જઈએ, શાસ્ત્રાર્થથી માર્ગની સિદ્ધિ કરીએ તો એ પણ નથી. એટલા માટે કે કોઈ પ્રમાણિકપણે વાત વિવાદ કરવા તૈયાર નથી, એવો પુરુષ નથી મળતો, એવો તો જગતમાં વિરલો છે કે વસ્તુની જે સ્થિતિ હોય એ વાત કરે, તો એ પણ નથી. ઇટ રિક્વાયર્સ ઓનેસ્ટી એન્ડ ઇન્ટેગ્રિટી એન એ મેન, અધરવાઇઝ મેન ઇઝ નોટ રિલાયબલ, ઇઝ નોટ ડિપેન્ડેબલ, ઇઝ નોટ બેંકેબલ. આપણે કહીએ કે ઘણો ડાયો છે પણ એના પર ભરોસો રાખી શકાય નહીં. વાય? હી ઇઝ નો ઇન્ટેગ્રિટી. જે વસ્તુ છે એ નહીં કહે, જૂઠ કરશે, કપટ કરશે, છળ કરશે, પણ પોતાનો મત જાળવશે. આવા લોકોથી સંસારમાં કોઈનું કલ્યાણ ન થાય. આવો હઠવાદ પકડીને બેઠા હોય, આવો મતવાદ પકડીને બેઠા હોય, આવા નાના નાના ક્ષુલ્લક બંધની અંદર, ખાબોચિયાની અંદર જ કૂવાના દેડકા જેવા ક્યાંય દીર્ઘદ્રષ્ટિ કરવા તૈયાર નથી. આવું અગમ નિગમનો માર્ગ છે, અસીમ માર્ગ છે, અમર્યાદિત માર્ગ છે, એમાં વાળા બાંધીને બેઠા છે. એને સત્યનું દર્શન કેવી રીતે થાય? એની સાથે વાદ વિવાદ કરવો એ નકામો છે. એટલે એ કહે છે કાંઈ વાંધો નહીં, તો હવે તો હે પ્રભુ તારા માર્ગ માટેનો એક જ આશરો છે. એ કહે છે વસ્તુ વિચારે રે દિવ્ય નયન તણો રે, વિરહ પડ્યો નિર્ધાર, તર તમ જોગે રે તર તમ વાસના રે, વાસિત બોધ આધાર, પંથડો નિહાળો રે બીજા જીન તણો રે. માર્ગ મેળવવાની એ રીત છે કે કાંઈ વાંધો નહીં, હવે અત્યારે જે કાંઈ અવેલેબલ છે એમાંથી બેસ્ટ શોધી લઉં. અવેલેબલ, જ્યારે કાપડે કઈ કોઈ નથી મળતું તો જે છે એમાંથી પ્રમાણિકપણે કઈ કે. તો એવો જોવા જતા પદને જોયા, ગુરુઓની પરંપરાને જોઈ, તો એની અંદર કે છે તરતમ જોગે રે તરતમ વાસના રે. જેમ જેમ માણસ મોટો છે, આગળ છે, એમ એને પણ એની વાસનાઓ છે, મનાવાની છે, સત્કારની છે, પૂજાપાની છે, મોટા થવાની છે, ગુરુપદ મેળવવાની છે, આવી કંઈક કંઈક વાસનાઓ એને પણ લાગેલી છે. જેણે સર્વસંગ પરિત્યાગ કર્યા છે એ પણ ક્યાંક ને ક્યાંક સૂક્ષ્મ મનની વાસનાઓથી બંધાયેલો છે. એટલે હે પ્રભુ, તારા માર્ગને બરોબર જાણે છે, મહાવિચક્ષણ છે, ખૂબ અભ્યાસુ છે, વિદ્વત છે, પણ વાસિત બોધ, એનો બોધ, એની વાસના એની અંદર પડેલી છે. આ અમને અત્યારે વાસિત બોધનો આધાર છે. જ્યાં જઈએ ત્યાં સૌ પોતપોતાની, જ્યાં પૂછે ને કે જ્યાં જ્યાં જઈને પૂછીએ રે સૌ થાપે અહમેવ અભિનંદન જીન દર્શન, જ્યાં પૂછીએ ત્યાં પોતાની દુકાન ખોલીને બેઠા છે. બોધ છે, બોધ છે, પણ વાસના યુક્ત છે. આ અહમ જતું નથી. આ કઈ ને કઈ પ્રકારની સંસારની એષણાઓ એવી ભયંકર છે. અરે પુત્રેષણા છોડવી સારી છે, છૂટી શકે. એક દીકરો ન હોય તો દીકરાની વાતને મનમાંથી ભૂલી જાય કે કઈ વાંધો નહીં, આપણા જીવનમાં સંતાન સુખ નથી, સમાધાન કરી દઈએ. વિતેષણા છોડી દઈએ, કરોડ રૂપિયાની સંપત્તિ ને બાપનું વિલ મળતું હોય તો છોડી દઈએ, વિતેષણા નથી. પણ લોકેષણા ન છૂટે. આ પુત્રેષણા છોડવા વાળો, વિતેષણા છોડવા વાળો, આ બધાનો ત્યાગ કરવા વાળો લોકેષણામાં ફસાઈ જાય. યસ, કીર્તિ, નામના, બહુમાન, સત્કાર, પૂજા અને એનો અહો અહો થાય, બસ એમાં ગમે તેવો ભલભલો ચમરબંધી અહીંયા આવીને પાછો. એક 4 રૂપિયાનો ફૂલનો હાર પહેરાવી દીધો હોય, ખલાસ. એક ફરફર્યું પકડાવી દીધું હોય બહુમાનનો ને માનપત્રનો, પતી ગયો, ઢળી પડે. કેવી વાસનાઓ સૂક્ષ્મ છે એનું સ્વરૂપ. જ્ઞાનીઓ એટલા માટે કહ્યું છે કે વિચારો પરમાર્થના માર્ગની અંદર આપણને જેટલા બહારના દૃશ્યમાન અવરોધો નથી, એથી અનંત ગણા ને હજાર ગણા અદૃશ્યમાન અંતરની અંદરના આપણા અવરોધો છે. સવારે બપોરે બહુ સરસ કીધું, આભ્યંતર શત્રુ કુટુંબ, એ આભ્યંતર કુટુંબ ઉપર રાગ ન કરો. આ બધું આપણું આભ્યંતર કુટુંબ છે. કેટલા કેટલા વિષયોમાં આપણો રાગ છે, ક્યાં ક્યાં આપણે બંધાયેલા છે. કોઈ દી આપણી જાતનું આપણે અન્વેષણ કર્યું કે નાની નાની વસ્તુની અંદર પણ આપણે બંધાયેલા છે. શાસ્ત્રોમાં તો ઉદાહરણ આવે, એક નવી કામડી વરાવી હતી સાધ્વીને, અને કામડીમાં જીવ રહી ગયો તો ઢેઢ ગલોડી થઈને એ કામડીમાં આવી. પણ ગુરુ જ્ઞાની હતા એટલે કીધું કે આ ઢેઢ ગલોડી જીવ છે એ સાધ્વીનો છે, એ મરતી વખતે જરા એની મૂર્છા આની અંદર રહી ગઈ. આ સંસારમાં પદાર્થો તો પ્રાપ્ત થાય પણ એમાં રોકાવાય નહીં, આપણી યાત્રા અનંતની છે. અને આવા તા અનંતવાર ચક્રવર્તી પદ મળી ગયા છે, હવે કામડીમાં ક્યાં રોકાણા. પણ આ ભાવ મનાવવાનો, સત્કારનો, પૂજાનો, આ સૂક્ષ્મ ભાવો આપણને ક્યાંય સતની નજીક જવા દેતા નથી. આનંદ ઘન કહે છે કે આ એક કઈ રીતે વાસિત બોધ છે પ્રભુ, હવે તો હું અહીંયા ગયો કે ગીતાર્થ લોકો ગોઈતા, ક્ષયોપસમ વાળા લોકો ગોઈતા, શાસ્ત્રના અનુભવી ગોઈતા, આ બધા આગળ જેને જ્યાં જોયું તો કે તરતમ જોગે રે તરતમ વાસના રે. જેવો એ મોટો એવી એની વાસના વધારે, એનો આશ્રમ મોટો, એના અનુયાયીઓ મોટા, એની વૈભવ મોટો, એની ધન સંપત્તિ મોટી, એના પદ મોટા, એના વિશેષણો મોટા. એક એકનું નામ લખતા પેલા અડધું પાનું વિશેષણ લખે આપણે પૂછીએ કે આનું નામ આવ્યું કે નહીં, હવે એનું નામ સૂચિત કયો, તો કે હજી એના અલંકાર પૂરા થયા નથી. વિદ્યાભૂષણ ને વાચસ્પતિ ને ન્યાયાચાર્ય ને આચાર્ય ને તે ચાર્ય, પણ છે કોણા ભાઈ, અટવાઈ ગયા છે. આ બધું તો સાઈડમાં છે, એ તારા વ્યક્તિત્વની અંદર, એ ઝડપશે તારા બોધની અંદર. પણ વાસના અહીંયા છે કે આ લખ્યું, તમે મારું કાર્ડ લખ્યું અને આ તો લખ્યું ને, માત્ર મારું નામ લખ્યું, તમને ખબર નથી કે હું બ્રહ્મચારી છું? એટલે બેવકૂફ, તું બ્રહ્મચારી હો કે ન હો, ગામને શું એને અરે લેવા દેવા છે? પણ રોકાઈ ગયો છું, રોકાઈ ગયો છું, હું તત્વજ્ઞ છું, હું આમ છું, હું તેમ છું. અને આવા જુદા 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 નામ બદલાવી નાખે. અરે નામ બદલવાથી કે હાથમાં હાથમાં આવી જવાનો છે? તરતમ જોગે રે, તરતમ વાસના રે. આ સાયકોલોજીનો વિષય છે, કોઈના ઉપરની ટીકા ટીપણ છે નહીં, આપણે સમજવાનું છે. જો આટલું સૂક્ષ્મ ચિંતન આપણે નહીં કરી શકીએ તો આ માર્ગના પરમ રહસ્ય આપણે નહીં પડે. એટલે આનંદ ગંડે બહુ સરસ છેલ્લી વાત મૂકી કે અમને ચારેય બાજુથી વાસિત બોધ જ મળે છે, જેની પાસે માર્ગ છે એ પણ અમને નિર્વાસિત શુદ્ધ બોધ શુદ્ધ ધર્મ આપી શકતો નથી, એને પણ એના સંપ્રદાયનો મોહ. આજે પણ શુદ્ધ ધર્મની વાત કરનારા એના સંપ્રદાયના મોહથી ગ્રસિત છે. શુદ્ધ ધર્મની વાત એક જુદી વસ્તુ છે. કૃપાળુ દેવ જેવો જ કહે છે કે અમે કોઈને શિષ્ય કયા નથી, કોઈનું ગુરુ પણ અમે સ્વીકાર્યું નથી. પ્રત્યક્ષ સત્સંગને કારણે કોઈને કઈ બે ચાર ઉપદેશ વાત કીધી હોય તો ઠીક છે, બાકી આ ભક્તિનો કરતા છે એટલે મારો છે, આ વાત અમે ક્યારે. આવો પરમ જ્ઞાની જેની આગળ જગત નતમસ્તક થઈ જાય એને એક શિષ્ય પોતાના હોવાની પરંપરા ઉભી કરીને, એટલું જ નહીં કોઈને નજીક ન આવવા દીધા જેથી કરીને આપણા વ્યક્તિત્વને આ કોઈ વાસના ન લાગે. મારો બોધ નિર્વાસિત હોવો જોઈએ. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત અને આત્મસિદ્ધિ શાસ્ત્ર નિર્વાસિત બોધ છે, કારણ કે આવા પરમ પુરુષ કેનાર છે કે જેને વાસના સ્પર્શી શકી નથી, એને સ્પર્શી નથી શકી, એને કોઈ મોહ કોઈ સત્કાર. અરે જરાક મુંબઈ વાળાએ સન્માન કરી નાખ્યું, સતાવધાનના પ્રયોગો થઈ ગયા અને મુંબઈ સમાચારની આખી પૂર્તિ બહાર પડી એ જમાનામાં. અને હિન્દુસ્તાનનો વાઇસરોય એમ કહે, બોમ્બે હાઈકોર્ટનો ન્યાયાધીશ એમ કહે કે આપ આવો, આપની વિદ્વતા અને આપની જે આ તેજસ્વીતા છે એનો જગતને પરિચય કરાવો, બ્રિટિશ સામ્રાજ્ય તમારી વ્યવસ્થા કરશે, ગવર્મેન્ટ તમારી વ્યવસ્થા કરશે, અહીંયા તો કદાચ એમ કોઈક તને વિઝા અપાવીશ તો ઊંધો પડે ઊંધો. એને વિચાર કર્યો કે આ માર્ગ આત્મકલ્યાણનો આ વાસના થશે, મારો બોધ મારું અધ્યાત્મ મારી સાધના વાસિત થશે, સમાવી દીધા. આટલી શક્તિ જ્યાં પૈસો મળે નામના પણ મળે, છતાં પણ એને 19 વર્ષની ઉંમરે એ શક્તિને સમાવી દીધી. સૌભાગ્યને લખે કે અમે જ્યોતિષ જાણીએ છીએ એ અમે તો ભૂલી ગયા છીએ, પણ તમે પણ જેમ બને એમ જલ્દી ભૂલી જજો. અમને કલ્પિતમાં રસ નથી, જે આત્મકલ્યાણ માટે નથી એમાં અમને રસ નથી. તમારો મહિમા ગાવા કે તમારા મંદિરા બગાડવા અમે જન્મ નથી લીધો, હવે આ જન્મ અમારે એમાં નથી બગાડવું. અમારે અમારે તો આત્મકલ્યાણ સાધવા માટે જો કોઈ આવો ઓલ્યો પુરુષ અમને મળી જાય તો અમારે કોઈના બાપની હાડી બાર નથી. આ દ્રઢ સંકલ્પ આનંદ ગંજીએ આપણને બતાવી. આ 5ની અંદર એને સંતોષ ન થયો એટલે એને સમાધાન લીધું છે. જોકે આનંદ ગંજીને તો માર્ગ મળી જ ગયો તો પછી જ પદની રચના થઈ છે, પણ એને એક એક પદની અંદર સાધકની એક એક ભૂમિકા મૂકી છે એ સમજવાની. પછી એમ નહીં સમજતા કે આનંદગનને માર્ગ ન મળ્યો. આનંદગન તો આપણી સ્થિતિનું વર્ણન કરીને કહે છે કે તને ક્યાંય નહીં મળે. એટલે એને છેણે કહ્યું, બહુ સરસ કીધું, કાળ લબ્ધિ લઈ પંથ નિહાળીશું રે, એ આશા અવલંબ, એ જન જીવે રે જિનજી જાણજો રે, આ
आनंद घन मत अवलंब पंथड़ो निहाड़ू रे बीजा जिन तणो रे।
एने कीधु कि भाई मने चरम नयन थी मार्ग नहीं मळतो, पुरुष परंपरा थी न मळ्यो, आगम थी न मळ्यो, वाद विवाद नी परंपरा थी न मळ्यो, केम के कोई प्रमाणिक पुरुष वाद करवा तैयार नथी, अने जे जाने छे ई वासना रहित न मळ्या कोई, ई वासित बोध छे एनो, जे जाने छे ई मळ्या ई वासना साथे ना मळ्या छे, ए कई रीते कई मेळ खातो नथी। आ काळ नी अंदर आ पांचेय रीते मार्ग ने अवलोकनवानी एनी रीत, परम पद ने पंथ ने पामवानी रीत में आनंद घन जेवो छेले के छे का समाधान जीव शू लिये, ई के छे काळ लब्धि लई पंथ निहाळ। हवे ज्यारे नसीब में हशे अने काळ पाकशे त्यारे मने मार्ग मळशे, ए आशा, ए आशाना अवलंबने हे प्रभु हूं तो हवे बैठो छु, अजितनाथ स्वामी हवे हूं बैठो छु के काळ पाकशे अने मारी काळ लब्धि थशे ત્યારે કઈ કોઈ માર્ગ મળે અને કોઈ એવું કઈ થાય તો ઠીક છે, બાકી આ પાંચ પ્રકારના પ્રયોગ મેં કરી લીધા અને મને ક્યાંય તારો પંથ મળતો નથી। એ જન જીવે રે જિનજી જાણ જો રે, એ જન એ કેવી રીતે જીવે છે તો કે આનંદ ઘન મત અંબલ, અમને જયારે આનંદ ઘન નો મત છે, આનંદ ઘન નો મત શું છે એ અમે પકડશું જયારે કાળ લબ્ધિ મળશે। કાળ લબ્ધિ નો અર્થ થાય છે એ વાતથી આપણે વિષયને પૂરો કરીશું। કાળ લબ્ધિ એટલે જીવ પોતાના કર્મો જયારે હળવા થાય, 70 કોડાકોડીમાંથી 69 કોડાકોડી એના કર્મો ખપી જાય, હળુ કર્મી જીવ થાય અને એ 1 કોડાકોડીની અંદર એના કર્મની સ્થિતિ થાય ત્યારે જીવ ચરમાવર્તમાં આવે, આ કાળ લબ્ધિ છે। 8 દ્રષ્ટિની સજ્જાઈની અંદર આ ચરમાવર્તમાં આવેલા જીવથી પહેલી દ્રષ્ટિનું એનું મિથ્યાત્વ શરૂ થાય છે। બીજો અર્થ કાળ લબ્ધિનો કે છે જીવ શુક્લ પાક્ષિક બને છે, શુક્લ પાક્ષિક એટલે સુદનો ચંદ્ર, સુદનો ચંદ્ર એ એકમથી પૂર્ણિમા સુધી જાય છે અને વદનો ચંદ્ર અમાસ સુધી જાય છે, પણ કાળ લબ્ધિ જેની પાકી છે એવો જીવ છે એ શુક્લ પાક્ષિક જીવ છે, બોધ બીજ એને પ્રાપ્ત થાય છે। પરમ કૃપાળુ દેવે સરસ સમજાવ્યું છે કે
પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સુર બસે વહ કેવલ કો બીજ જ્ઞાની કહે નિજ કો અનુભવ બતલાઈ દિયે નિજ કો અનુભવ બતલાઈ દિયે।
અરે કોઈ પુરુષને ઓળખી લે એના તરફ પ્રેમ કર, અર્પિત થઈ જા, એક સત્પુરુષને શોધ અને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈને વર્ત્યો જા, પછી જો મોક્ષ ન મળે મારી પાસેથી લઈને આવને લઈ જાય। આ કાળ લબ્ધિ પાકે છે। પરમ કૃપાળુ દેવના સાનિધ્યે આપણે શુક્લ પક્ષમાં આવી ગયા છીએ એનું ભાન છે, સિવાય કે આપણે માર્ગમાં ચલિત થઈ જાય વાત જુદી છે। અને ત્રીજું છે કાળ લબ્ધિ પાકેને સંભવના સ્વામીના સ્તવનમાં એ વાત મૂકી છે અને 8 દ્રષ્ટિની સજ્જામાં આવે છે કે એને 3 અવંચક પ્રાપ્ત થાય છે, યોગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચક। અવંચક યોગ એને સાચા પુરુષનો યોગ થાય, ક્રિયાવંચક એની સાચી ક્રિયા મોક્ષ માર્ગ તરફ પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમન, એને વ્યવહાર હોય, ક્રિયા હોય, વિધિ હોય, પણ જે વિધિ મોક્ષ માર્ગ તરફ લઈ જાય તે, એ ક્રિયાવંચક પણ પ્રાપ્ત થાય છે અને ફલાવંચક એને સાચા ફળની પ્રાપ્તિ થાય છે, એ સાચું ફળ પરમપદની પ્રાપ્તિ, પરમપદની પ્રાપ્તિ સિવાયનું કોઈ ફળ એ સત્ય ફળ નથી। એ વાતને આનંદ ગંજીએ 14મા જીનેશ્વરની સ્તવનની અંદર વાત મૂકી છે।
એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી ફલ અને કાંત લોચન દેખે, ફલ અનેકાંત ક્રિયા કરી બાપડા રડવડે ચતુર ગતિ માઈ ખેલ.
ક્રિયા કર્યા કરે છે એનું ફળ, એની ગતિના પરિભ્રમણ સિવાય કઈ મળતું નથી. મોક્ષ સિવાય કોઈ ફળની આશા ન હોવી જોઈએ. સેજ પણ જો અંદર મનમાં વિકલ્પ આવ્યો કે આ બધું કરવાથી મને આમ થાય, હારા હગા મળે, આ ઘણા તો એટલા માટે આવતા હોય છે, સારો સંબંધ થાય, આ દૂષિત ભાવ અને આપણે પંથની આરાધના કરી. આવા પરમ પવિત્ર પુરુષના આશ્રયે આપણા ભાવો દૂષિત થાય. અહીંથી બીજું કઈ મેળવવાનું હોય કે અર્પણ થવાનું હોય. એ જયારે આનંદ ગંજીએ કીધું કે કાળ લબ્ધિ લેશું હવે તો, જયારે બસ પંથ મળે ત્યારે, બાકી તો ભગવાન હું તને યાદ કરું છું, તારો પંથ આનંદ ગંજનો મત છે એ હું પકડીશ જેથી મને આવી યોગ્યતા મળશે ત્યારે. 350 વર્ષના માણા વીતી ગયા અને આપણને એક પુરુષ મળ્યો અને એને કહ્યું કે વિચારવા આત્માર્થીને વાક્યો અત્ર અગોપ્ય. આ માર્ગ આ કાળમાં આવો અગોપ્ય થઈ ગયો છે કે ચરમ ચક્ષુથી મળતો નથી, પુરુષ પરંપરાથી મળતો નથી, આગમથી મળતો નથી અને તર્ક વિતર્કથી મળતો નથી, અને વાસિત બોધ મળે છે, નિર્વાસિત બોધ મળતો નથી, અને કાળ લબ્ધિનો આશરો લઈને બેઠો છે. ત્યારે આ પુરુષ કહે છે કે વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોભ, વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર આવો અમે આપીએ છીએ. આમાં અગોપ્ય કશું જ છુપાવ્યા વિના, અગોપ્ય અભિમત વસ્તુ વસ્તુ ગતે કહે રે તે જગ વિરલા જોઈ, આવો વિરલ પુરુષે આપણને પરમપદનો પંથ આપ્યો છે. એ પંથ અંગેના એના પત્રો ઉપરનો સ્વાધ્યાય આપણે આવતી વિશેષ આવતા સ્વાધ્યાયથી પાછા શરૂ કરીશું. સત્પુરુષોનું યોગબળ, જગતનું કલ્યાણ કરો. ઓમ શાંતિ.